એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી દુનિયાની વાત કરવાના છીએ જે કદાચ બહુ દૂર નથી. કલ્પના કરો કે દેશનો સૌથી લોકપ્રિય, સૌથી વધુ જોવાતો રિયાલિટી શો એ કેદીઓ વચ્ચેની જીવલેણ લડાઈઓ પર આધારિત છે, જ્યાં દર્શકો પોપકોર્ન ખાતા ખાતા સટ્ટો લગાવે છે કે કોણ જીવશે ને કોણ મરશે.
આ કોઈ કાલ્પનિક વાત નથી લાગતી, પણ નાના ક્વામે અર્જેઈ બ્રેનિયાહાની 2023ની નવલકથા ચેન ગેંગ ઓલ સ્ટાર્સનો આ જ મુખ્ય આધાર છે.
અને શું પુસ્તક છે! ખરેખર આ એક એવી કૃતિ છે જે વાંચ્યા પછી લાંબા સમય સુધી તમારો પીછો નથી છોડતી.
બિલકુલ સાચી વાત. અને અર્જેઈ બ્રેનિયાહા આ કામમાં, એટલે આ પ્રકારના વિષયોમાં માહેર છે. એમનો પહેલો વાર્તા સંગ્રહ હતો ફ્રાઈડે બ્લેક. એ વાંચીને જ ખ્યાલ આવી ગયો હતો કે આ લેખક પાસે સમાજની નબળી નસ પકડવાની ગજબની આવડત છે.
એમની લખવાની સ્ટાઇલ જ અલગ છે.
એકદમ. એમની શૈલીમાં વ્યંગ અને સહાનુભૂતિનો એવો અનોખો સંગમ છે કે તે તમને હસાવતા હસાવતા ઊંડા વિચારમાં ડૂબાડી દે છે.
હા, અને ચેન ગેંગ ઓલ સ્ટાર્સમાં એમની કલ્પના જ સૌથી ડરાવણી છે, કારણ કે તે વાસ્તવિકતાની ખૂબ નજીક લાગે છે.
ઘણા લોકો એની સરખામણી ધ હંગર ગેમ્સ સાથે કરે છે.
હા, કરે છે, પણ મને લાગે છે કે એ સરખામણી થોડી ઉપર છલ્લી છે.
બરાબર. કારણ કે આ પુસ્તક માત્ર મનોરંજન માટેની હિંસા વિશે નથી, એનાથી ઘણું ઊંડું છે. તે અમેરિકાની જેલ પ્રણાલી, જે નફાખોરી પર ચાલે છે અને વંશીય અન્યાયના મૂળ સુધી પહોંચે છે.
એટલે જ તો એને નેશનલ બુક અવોર્ડ માટે ફાઇનલિસ્ટ તરીકે પસંદ કરવામાં આવી હતી.
તો ચાલો શ્રોતાઓ માટે આ દુનિયાનું ચિત્ર થોડું સ્પષ્ટ કરીએ. લેખકે એક એવા ભવિષ્યની કલ્પના કરી છે જ્યાં અમેરિકાની જેલોનું ખાનગીકરણ થઈ ગયું છે અને તેને એક રિયાલિટી શોમાં ફેરવી દેવામાં આવી છે,
જેનું નામ છે ક્રિમિનલ એક્શન પેનલ એન્ટરટેઇનમેન્ટ.
હા, ટૂંકમાં CAPE.
નામ પણ કેવું વિચિત્ર છે. કેપ, જાણે કોઈ સુપરહીરોનું નામ હોય, પણ કામ શૈતાનનું. તો આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે?
જુઓ, આ શોમાં જે કેરીઓ ભાગ લે છે તેમને લિંક્સ કહેવામાં આવે છે.
લિંક્સ.
અને તેમને એકબીજા સામે જીવલેણ લડાઈઓ લડવા માટે મેદાનમાં ઉતારવામાં આવે છે, જેનું દેશભરમાં લાઈવ પ્રસારણ થાય છે.
અને જે જીતે એનું શું?
જે લિંક જીતે છે તે અને બીજા વિજેતાઓ મળીને એક ચેઇન, એટલે કે સાંકળનો ભાગ બને છે. આ ચેઇન દેશના અલગ અલગ શહેરોમાં પ્રવાસ કરે છે નવી લડાઈઓ માટે.
અને અંતિમ ઇનામ?
સ્વતંત્રતા. જો કોઈ લિંક 3 વર્ષ સુધી આ નરકમાં જીવિત રહી જાય તો તેને મુક્ત કરવામાં આવે છે.
3 વર્ષ?
હા, 3 વર્ષ.
અને સૌથી ભયાનક વાત એ છે કે લાખો લોકો આ શોના ચાહકો છે.
ખરેખર તેઓ પોતાના મનપસંદ લડવૈયાઓ પર સટ્ટો લગાવે છે, તેમના પોસ્ટર ખરીદે છે
અને એમની હિંસાનો ઉત્સવ મનાવે છે. સમાજ જાણે કે સંવેદનહીન થઈ ગયો છે.
બરાબર.
પણ આ ભયાનક દુનિયાના કેન્દ્રમાં કોણ છે? કોણ છે પાત્રો જેમની આંખોથી આપણે આ બધું જોઈએ છીએ?
આ વાર્તાના કેન્દ્રમાં 2 અવિસ્મરણીય સ્ત્રી પાત્રો છે, લોરેટા થર્વર અને હમારા સ્ટેકર. અને અહીંથી વાર્તા માત્ર અસ્તિત્વ ટકાવી રાખવાની નથી રહેતી, પણ પ્રેમ અને માનવતાને જીવંત રાખવાના સંઘર્ષની બની જાય છે.
ચાલો લોરેટા થર્વરથી શરૂઆત કરીએ. એ આ રમતની એક દંતકથા છે, નહીં?
બિલકુલ. લોરેટા થર્વર CAPE પ્રોગ્રામની નિર્વિવાદ રાણી છે. ચાહકોમાં એ ધ સ્વીટહાર્ટ તરીકે પણ ઓળખાય છે.
પણ એરેનામાં?
એરેનામાં તે પોતાના હથિયાર શીહમર વડે વિરોધીઓનો ખાત્મો બોલાવી દે છે. એની લડવાની શૈલી, એની રણનીતિ, બધું જ એને બીજાઓથી અલગ પાડે છે.
અને તે સ્વતંત્રતાની નજીક છે.
ખૂબ જ નજીક. તે પોતાની 3 વર્ષની સજા પૂરી કરવાની તૈયારીમાં છે.
અને તેની સાથે છે હમારા સ્ટેકર, જેનું સ્ટેજ નામ છે હરિકેન સ્ટેક્સ.
હા, અને આ સંબંધ જ આ નવલકથાનું હૃદય છે. સ્ટેક્સ પોતે પણ એક ખતરનાક યોદ્ધા છે, પણ તેની ખરી ઓળખ થર્વર પ્રત્યેની તેની અતૂટ વફાદારી અને પ્રેમ છે.
એટલે એક એવી દુનિયામાં જ્યાં તમને સતત બીજાને મારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે,
ત્યાં આ 2 સ્ત્રીઓ એકબીજાના ઘા પર મલમ લગાવે છે. લેખકે એમના સંબંધની નાજુકપળોનું અદ્ભુત વર્ણન કર્યું છે.
જેમ કે?
કેવી રીતે લડાઈ પછી તેઓ એકબીજાના લોહીથી લથબથ શરીરને સાફ કરે છે, કેવી રીતે તેઓ એકબીજાને માનસિક રીતે તૂટી જતા બચાવે છે.
આ જ તો વિરોધાભાસ છે ને. એક તરફ તેઓ કેમેરા સામે રાક્ષસ બનવા માટે મજબૂર છે, અને જેવી લાઇટ્સ બંધ થાય તેઓ ફરીથી એ જ માનવીય લાગણીઓ શોધવાનો પ્રયત્ન કરે છે જે આ સિસ્ટમ તેમની પાસેથી છીનવી લેવા માગે છે. આ આંતરિક સંઘર્ષ વાંચતી વખતે ખૂબ જ પીડાદાયક લાગે છે.
અને આ સંબંધ માત્ર પ્રેમ નથી, એ પ્રતિકારનું એક શક્તિશાળી સ્વરૂપ છે.
પ્રતિકાર?
હા, એક એવી સિસ્ટમમાં જ્યાં માનવીય સંબંધોને નબળાઈ તરીકે જોવામાં આવે છે, ત્યાં કોઈને પ્રેમ કરવો એ પોતે જ એક બળવાખોર કૃત્ય છે. પણ સિસ્ટમ ખૂબ જ ચાલાક છે.
એ કેવી રીતે?
એ જાણે છે કે દર્શકોને હિંસાની સાથે સાથે ડ્રામા પણ ગમે છે.
અને અહીંથી વાર્તામાં એક મોટો વળાંક આવે છે.
બરાબર. જેમ જેમ થર્વરની સ્વતંત્રતાની તારીખ નજીક આવે છે, સીએપીએના અધિકારીઓને ડર લાગે છે કે તેમના સૌથી મોટા સ્ટારના ગયા પછી શોની રેટિંગ ઘટી જશે.
એટલે તેઓ રમતને વધુ રસપ્રદ બનાવવાનું નક્કી કરે છે.
હા, તેઓ નિયમો બદલવાનું શરૂ કરે છે. નવા વધુ ખતરનાક વિરોધીઓને મેદાનમાં ઉતારવામાં આવે છે. લડાઈઓને વધુ નાટકીય બનાવવામાં આવે છે.
પણ સૌથી મોટો અને ક્રૂર દાવ કયો છે?
સૌથી મોટો દાવ એ છે કે તેઓ એવી પરિસ્થિતિઓ ઊભી કરે છે જ્યાં શક્ય છે કે થર્વર અને સ્ટેક્સને એકબીજા સામે જ લડવું પડે,
જે એક જ ચેઇનનો ભાગ છે અને એકબીજાને પ્રેમ કરે છે.
બરાબર. અને આ વિચાર જ તેમના સંબંધ, તેમની વફાદારી અને તેમના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો બની જાય છે.
આ પુસ્તકની એક વાત જેણે મને સૌથી વધુ પ્રભાવિત કર્યો તે તેની વર્ણન શૈલી હતી. વાર્તા માત્ર થર્વરના દ્રષ્ટિકોણથી નથી કહેવાતી.
હા, લેખકે અહીં એક અદ્ભુત પ્રયોગ કર્યો છે.
ખાસ કરીને પેલી ફૂટનોટ્સ. શરૂઆતમાં મને લાગ્યું કે તે કંટાળાજનક હશે, પણ પછી સમજાયું કે આખી સિસ્ટમનો પાયો જ તેમાં છુપાયેલો છે.
તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો છે. આ ફૂટનોટ્સ કોઈ સામાન્ય ફૂટનોટ્સ નથી, તે વાર્તાનો જ એક ભાગ છે.
એવું લાગે જાણે કોઈ સરકારી દસ્તાવેજ વાંચતા હોઈએ.
એકદમ શુષ્ક અને કાયદાકીય ભાષામાં લખેલી છે, અને એ વાંચતી વખતે આપણને ઠંડી લાગવા માંડે છે.
કેમ?
કારણ કે તે દર્શાવે છે કે કેવી રીતે ભયાનક અત્યાચાર અને શોષણને કાયદા, નિયમો અને ઇતિહાસનો સહારો લઈને સામાન્ય બનાવી શકાય છે.
આ તો સીધી અમેરિકાના ગુલામીના ઇતિહાસ પર ટિપ્પણી છે.
ચોક્કસ.
અને ફૂટનોટ્સ ઉપરાંત એવા આખા પ્રકરણો પણ છે જે બીજા લોકોના દ્રષ્ટિકોણથી લખાયેલા છે.
હા, જેમ કે સોનાના કટ્ટર ચાહકો, જેઓ આ હિંસાને રમતગમતની જેમ જુએ છે, અથવા નાબૂદીવાદી વિરોધીઓ, જેઓ આ સિસ્ટમને બંધ કરાવવા માટે પ્રદર્શનો કરે છે.
તો આનાથી આપણને શું સમજવા મળે છે?
આનાથી આપણને માત્ર પાત્રોની વાર્તા જ નહીં, પણ આખા સમાજની એક સંપૂર્ણ તસવીર મળે છે.
એટલે કે આવી ક્રૂર સિસ્ટમ માત્ર થોડા ખરાબ લોકોના કારણે નથી ચાલતી.
ના, તે સમાજની મૌન સંમતિ, ઉદાસીનતા અને મનોરંજનની ભૂખ પર ચાલે છે. આ નવલકથા આપણને એક અરીસો બતાવે છે.
તો ચાલો આ ગહન વિષયો પર થોડી વધુ વાત કરીએ. સૌથી સ્પષ્ટ વિષય તો એ છે કે કેવી રીતે જેલને એક ઉદ્યોગ અને તમાશામાં ફેરવી દેવામાં આવી છે.
બરાબર. આ નવલકથા એ સવાલ પૂછે છે કે શું આપણે આપણા સમાજમાં પણ આવું કંઈક નથી કરી રહ્યા?
એટલે રિયાલિટી ટીવી, સોશિયલ મીડિયા.
હા, કે સમાચારોમાં. શું આપણે બીજાના દુઃખ, સંઘર્ષ અને અપમાનને મનોરંજન તરીકે નથી જોતા? આ પુસ્તક જેલ ઉદ્યોગ સંકુલ પર, એટલે કે જેલ દ્વારા નફો કમાવવાના આખા તંત્ર પર એક સણસણતો તમાચો છે.
અને આ જ બીજા મહત્વના વિષય તરફ દોરી જાય છે, કેવી રીતે માણસોને માત્ર એક વસ્તુ તરીકે જોવામાં આવે છે.
એકદમ. કેદીઓને તેમના અસલી નામથી પણ નથી ઓળખવામાં આવતા.
તેમને સ્ટેજ નામ આપવામાં આવે છે.
હા, અને તેમનું જીવન માત્ર આંકડા, સટ્ટાબાજીના દાવ અને ટીવી પર બતાવવા માટેની હાઇલાઇટ રીલ્સ બનીને રહી જાય છે. આને વસ્તુકરણ અથવા ઓબ્જેક્ટિફિકેશન કહી શકાય.
પણ આ બધી અમાનવીયતાની વચ્ચે પ્રેમ પ્રતિકારનું સ્વરૂપ બનીને ઉભરે છે. મને એ વિચાર ખૂબ જ શક્તિશાળી લાગ્યો.
કારણ કે તે છે. થર્વર અને સ્ટેક્સનો સંબંધ એ વાત પર ભાર મૂકે છે કે સૌથી ખરાબ પરિસ્થિતિઓમાં પણ સહાનુભૂતિ અને પ્રેમ એ સિસ્ટમ સામેનું સૌથી મોટું હથિયાર બની શકે છે.
પણ તમે કહ્યું એમ, સિસ્ટમ ચાલાક છે.
ખૂબ જ. તે પ્રેમ જેવી શુદ્ધ ભાવનાને પણ પોતાના ફાયદા માટે વાપરે છે. એક જગ્યાએ એક પાત્ર કહે છે, આ દુનિયામાં કોઈને પ્રેમ કરવો એ સૌથી ખતરનાક વસ્તુ હતી, કારણ કે તે સિસ્ટમને તમારી વિરુદ્ધ વાપરવા માટે હથિયાર આપતું હતું.
હા, થોડું રોકાઈને, આ વાક્ય ખરેખર હચમચાવી દેનારું છે. કારણ કે તે બતાવે છે કે સિસ્ટમ તમારી સૌથી સુંદર લાગણીને પણ બ્લેકમેઇલ કરવાના સાધનમાં ફેરવી શકે છે.
બરાબર.
અને આ જ સંદર્ભમાં મને સ્વતંત્રતાનો ખ્યાલ પણ શંકાસ્પદ લાગે છે. શું ખરેખર કોઈ સ્વતંત્રતા છે?
આ નવલકથાનો સૌથી મોટો પ્રશ્ન છે. શું શારીરિક બંધનોમાંથી મુક્તિ એ સાચી સ્વતંત્રતા છે?
થર્વર પોતે પણ આ વિચારે છે.
હા, તે વિચારે છે કે જો તે 3 વર્ષ પૂરા કરીને બહાર નીકળી પણ જશે તો તેની પાસે શું બચશે? તેણે જે લોકોને માર્યા છે તેમની યાદો, તેણે જે હિંસા જોઈ છે અને કરી છે તેના ડાગ,
આ બધું તેની સાથે જ આવશે.
બરાબર. એક જગ્યાએ તે ખૂબ જ સુંદર રીતે વિચારે છે. તેઓએ તેને સ્વતંત્રતા કહી, પણ તેનીને આશ્ચર્ય થયું કે શું તે માત્ર યાદો અને ભૂતથી બનેલો એક અલગ પ્રકારનો પાંજરો હતો?
વાહ, એટલે શારીરિક આઝાદી મળ્યા પછી પણ માનસિક ગુલામી પૂરી ન થવાની વાત છે.
એકદમ.
આ બધા સંઘર્ષો વાર્તાને તેની પરાકાષ્ઠા તરફ લઈ જાય છે, અને હું માનું છું કે તે માત્ર એક શારીરિક લડાઈ નથી.
બિલકુલ નહીં. પરાકાષ્ઠા એક નૈતિક અને ભાવનાત્મક યુદ્ધ છે. થરોરે એક અશક્ય નિર્ણય લેવાનો છે.
શું તે સિસ્ટમના નિયમો પ્રમાણે રમીને પોતાની સ્વતંત્રતા મેળવશે,
કે પછી તે બધું જ દાવ પર લગાવીને આ આખી ક્રૂર સિસ્ટમ સામે બળવો કરશે, ભલે તેની કિંમત પોતાનો જીવ કેમ ન હોય?
અને લેખક અહીં કોઈ સરળ સુખદ અંત નથી આપતા, બરાબર ને?
જરા પણ નહીં. અંત વાચકને અસ્વસ્થ કરી દે તેવો છે. તે આપણને એવા પ્રશ્નો સાથે છોડી દે છે જેનો કોઈ સીધો જવાબ નથી.
જેવા કે,
શું આટલી હિંસા સહન કર્યા પછી અને આટલી હિંસા કર્યા પછી કોઈ વ્યક્તિ ખરેખર મુક્ત થઈ શકે છે? શું સિસ્ટમમાંથી બહાર નીકળી જવું એ સિસ્ટમને હરાવવા બરાબર છે,
કે પછી સિસ્ટમ પહેલેથી જ જીતી ચૂકી છે? સાચું કહું તો આ પુસ્તક વાંચ્યા પછી હું જ્યારે પણ કોઈ રિયાલિટી શો કે કોઈ સ્પોર્ટ્સ મેચ જોઉં છું ત્યારે હું મારી જાતને પૂછું છું, શું હું કોઈના સંઘર્ષનું મનોરંજન તરીકે સેવન તો નથી કરી રહી ને?
અને તે જ તેની સફળતા છે. આ કૃતિ આપણને મનોરંજનના ઉપભોક્તા તરીકેની આપણી પોતાની ભૂમિકા પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે.
અને જેમને ગુનેગાર કહીને સમાજમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે તેમની માનવતાને પણ એ સામે લાવે છે.
બરાબર. તે આપણને એ જોવા માટે મજબૂર કરે છે કે સિસ્ટમ કેવી રીતે વ્યક્તિઓને તેમની જિંદગીની સૌથી ખરાબ ક્ષણો દ્વારા વ્યાખ્યાયિત કરે છે અને પછી તેમાંથી નફો રળે છે.
અંતે આ નવલકથા એ દર્શાવે છે કે કેવી રીતે શોષણ પર આધારિત સિસ્ટમ માનવીય ભાવનાઓને પણ એક વસ્તુ બનાવી શકે છે.
અને તે શીખવે છે કે સાચો પ્રતિકાર કદાચ જીતવામાં નથી, પરંતુ સૌથી ક્રૂર સંજોગોમાં પણ પોતાની માનવતા જાળવી રાખવામાં છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.